योगिन्द्रं विश्ववंद्यं सकलगुणनिधिं श्रीयुतं स्वात्मनिष्ठं क्लेशातीतं ममेशं ह्यचलसुखकरं सच्चिदानन्दरूपं शिष्याणां ज्ञानदं तं विगतमलयुतं किंकराणां हृदिस्थं वन्देहं सिद्धियुक्तं परमपदविदं श्रीगुरुं संतरामं स्वात्मज्ञं ह्रस्थितं मे विमलगुरुतरं तीर्थरूपं प्रपूज्यं शान्तं श्रीधर्मतत्त्वं ह्यखिलमलहरं श्रीप्रभो लग्नश्चित्तम् आशानां शोभकं तं विविधसुयशसा मन्युदग्धं वरिष्ठं नौमि श्री संतरामं त्वनघ सुविधुवं व्यापकं बोधदं वै। सनातन परब्रह्म समस्त जगतना खूणे खूणे जे व्याप्त छे, समग्र सृष्टि में जेनु अस्तित्व छे, ए जय महाराज आपने अवधूत स्वरूपे प्राप्त थया छे। आपनु परम सौभाग्य छे, आपने घणा पुण्यशाली छे, पूर्वजन्मनो भाग्य उदय थयो छे कि आवी दिव्य चेतना स्वरूप विभूति अपना जीवन ने जेने ब्रह्म तत्व कहवा ए प्राप्त थे। परम आत्मा ए स्वयं ब्रह्म तत्व छे, अने ये ब्रह्म तत्व आपणु कल्याण मात्र कल्याण आपणे अपेक्षा राखीशु भगवान पासे, पण भगवान आ जीव पासे आपणी पासे कोई पण प्रकारनी अपेक्षा राखतो ज नथी। मात्र कल्याण था हो एटली ज परमात्मानी अपेक्षा होय छे, जीव मात्र नु कल्याण थाय। जय महाराज अवधूत स्वरूपे पोतानी दृष्टि वड़े सगळे समदृष्टि करिए रे, भेड़म भेड़ा थई भळिए रे, बस मळी जाओ एक बीजा में, बद्धी जग्याए समान दृष्टि, कोई वेरो आत्रो नहीं, कोई पक्षपात नहीं, सबने माटे नहीं पक्षपात है। सीलरु संतोष सार शुभ गुण के भंडार, सोहम धुनि गंगधार लोक में विख्यात है। एक वस्तु तत्व शोध, स्वस्वरूप शुद्ध बोध, चित्तवृत्ति को निरोध और किन बात है। सहजहु समाधि लागी, माया तीन गुण त्यागी, ए सत्व रजतम गुण गुणातीत जेने कहेवाय, तणे नो त्याग करीने बैठा छे। तो ए परब्रह्म छे, ए ब्रह्म तत्व छे के जीव मात्र नु कल्याण इच्छे। परमात्मा उदार छे सौने माटे, पापी ने माटे पण उदार छे। भगवान परमात्मा तो कहे अपिचेत सुदुराचारो, भयंकर मां भयंकर दुराचारी होय, भजन दे माम अनन्य भाग, पण जे मने अनन्य भाव थी भजे छे ने एने हूँ तरत मुक्ति अपावी दऊ छू, सन्मार्गे लई जाऊ छू। क्षिप्रम भवती धर्मात्मा, ए कायम ने माटे धर्मात्मा बनी जाय, एने कशानी जरूर नथी पड़ती। तो आवा उदार छे प्रभु, जीव प्रत्येनो दयानो भाव एमनो सदाय बनेलो होय छे। जय महाराज दयालु छे, परम दयाल, पण केवा छे પૂર્ણ બ્રહ્મ. આવા પૂર્ણ બ્રહ્મ છે, છતાંય પરમ દયાળ, સૌને માટે દયાળુ, ઉદાર. એના બધા અપરાધો ક્ષમા કરી દે. ભગવાન કેવો દયાળુ છે, કેવો ઉદાર છે. જીવ માત્ર અનેક અપરાધ પાપ કર્યા હોય છતાં એને ઉદાર દિલથી બધા જ માફ કરી દે. જે ભગવાનને આપણે ભજીએ છીએ એ ભગવાન આવા છે. પણ આપણે કોઈકની ભૂલને, એક નાની સરખી ભૂલને આપણે જવા દેવા તૈયાર નથી હોતા. ભગવાન ઉદાર છે, ભગવાનનું ચરિત્ર ઉદાર છે. જેમ ભગવાન ઉદાર છે ને, એમ પરસ્પરના વ્યવહારમાં પણ ઉદાર બનજો. કોઈ કોઈની ભૂલ માટે કાયમની ગાંઠ ના વાળશો, એને ખુલ્લી રાખજો. જો ભગવાન ઉદાર થઈને આટલી બધી ક્ષમા આપી દેતો હોય તો એને ભજવા વાળા આપણે એમાંથી શું મેળવ્યું? કશું નહીં. માત્ર એકબીજાની ભૂલો પકડી ખેંચાતાણ કરી કકળાટ, ક્લેશ ને સંઘર્ષ ભગવાન ક્યારે ઈચ્છતો નથી. એક નાની સરખી ભૂલ જ માફ કરી દો, ભગવાન આટલી બધી ભૂલો માફ કરે છે. તો આપણાથી ઘરના આપણા સ્વજન માટે એક ભૂલ માફ ના થાય? પણ ના, હું નહીં જવા દઉં, આ ભૂલ કરી જ કેમ. કેટલો કકળાટ, ઘર નરક બની જાય, આખું ઘર નરક બની જાય. પણ જો એ હઠ છોડી દો, કઈ ને બેટા, કઈ વાંધો નહીં ભાઈ, ચાલો પતી ગયું ને, ભૂલને ભૂલી જાઓ. ભૂલને અને પાપને જેટલું વધારે યાદ કરશો ને, એટલી ભૂલો વધારે શક્તિશાળી અને ખૂબ થયા કરશે, એની પરંપરા ચાલ્યા કરશે. પણ જે કંઈ પાપ થયું હોય, જે કંઈ ભૂલ થઈ હોય, એને ભૂલી જાઓ, એને છોડી દો, ત્યાં ત્યાં મૂકીને આગળ વધો. જેમ આપણા શરીરનો કચરો જ્યાં હોય ત્યાં મૂકીને આગળ નીકળી જઈએ છીએ, પછી જગ્યાને યાદ રાખીએ છીએ ના, એમ કોઈ પણ અપરાધ, કોઈ પણ ભૂલ, કોઈ પણ પાપ હોય ને, ત્યાં ત્યાં છોડી નીકળો અને યાદ ના રાખશો. પાપ જો યાદ કરશો, ભૂલ જો યાદ કરશો, અપરાધ યાદ કરશો ને, તો એ દ્રઢ થશે, શક્તિશાળી બનશે, મજબૂત થશે. જેને પાણી પવાતું વૃક્ષ, એને જેમ પાણી પાવે એમ મોટું થાય, વધ્યા કરે, વધ્યા જ કરે. એમ પાપ પણ, અપરાધ પણ, જેમ જેમ એને યાદ રાખશો ને, યાદ રાખવા જેવું છે. પતી ગયું, ભૂલ થઈ ગઈ, નીકળી જઈ, કાઢી ફેંકી દો એને. જો આ વૃક્ષોને તમે જેમ યાદ કરશો ને, એમ પાણી પાતા જશો, તેમ તેમ એ વૃક્ષો દ્રઢ થતા જશે, મોટા થતા જશે. પાપ, અપરાધ, ગુના વારંવાર થયા કરશે, થયા કરશે. સાયકોલોજી છે, માનસિકતા છે. તમે ભૂલીને આગળ નીકળી આવો, તમે સુખી થશો, તમે સંયમી થશો, સદાચારી થઈ શકશો, નિરપરાધ બની શકશો. પણ સતત અપરાધોની માનસિકતા બની રહે ને, તો એ આગળ જતા તાકાત વાળીને પ્રબળ થઈ જાય. વસ્તુ એક જ યાદ રાખવાની કે ભગવાન ઉદાર છે. કોટી અપરાધ વિસારી સદગુરુ મહારાજ પૂરણ પ્રેમ દયાલની મૂર્તિ છો. અવગુણ મારા કોટી છે, પણ એકે ધરશો ન હૈયે. આપણે પ્રાર્થના કરતા હઈએ કે મારા કરોડો અપરાધ છે, પણ એકે લક્ષમાં ના લેશો. અને પરસ્પર કોઈના સંબંધની અંદર એક જ અપરાધ થયો હોય અને બાંહે ચડે ને ભવા ચડે, તો ભગવાન કે તું મને તો કરોડો અપરાધ માફ કરવાની વાત કરું છું, અને તારા ઘરની અંદર આ તારાથી એક ભૂલ માફ નથી થતી? જા, તમે એક માફ ના કરતો જ ભગવાન એ કરોડે માફ ના કરે. આ જીવનની અંદર સમજવાનું છે, મેળવવાનું છે. સત્સંગ આપણને આપે છે આ, કે આપણા જીવન અંદર જે ખૂટતું છે એને મેળવો, એને પ્રાપ્ત કરો. જે કંઈ ઉણપ છે એ ઉણપોને આપણે સુધારી લઈએ તો અવશ્ય આપણું જીવન સુખી થશે, શાંત થશે. કારણ કે મહારાજનું સ્વરૂપ કેવું છે, શાંતમ શ્રી સંત રામમ, શાંતમ શ્રી ધર્મ તત્વમ. પ્રભુ આપ તો શાંતિની શ્રી છો. શ્રી એટલે વૈભવ. ઘરમાં શાંતિ હોવી, જીવનમાં શાંતિ હોવી એક વૈભવ છે, એક સંપત્તિ છે. અઢળક સંપત્તિ હોય બધું જ, પણ મનમાં ને ઘરમાં શાંતિ ન હોય તો એ સંપત્તિને અઢળકતાને શું કરવાની. એટલે સૌથી પહેલા ઘર અને જીવન મનમાં શાંતિ હોવી એ જ મોટામાં મોટી સંપત્તિ છે. ભલે ઝૂંપડામાં રહેતા આવીશું, કોથળા ઉપર સુતા આવીશું, જે મળ્યું એ ખાઈ લેતા આવીશું, પણ શાંતિ હશે ને તો એ ઝૂંપડાનો વૈભવ મોટા રાજમહેલ કરતાં વધારે છે. પાંચ પાંડવો 12 વર્ષના વનવાસમાં ગયા ત્યારે કુંતામાં ક્યાંય બીજે ના ગયા. કુંતી ભોજ પોતાના બાપને ત્યાં ના ગયા, હસ્તિનાપુરમાં ના ગયા, પણ રહ્યા વિદુર ને ત્યાં, દિયર ને ત્યાં રહ્યા, ઝૂંપડામાં રહ્યા. ક્યારેક ક્યારેક હસ્તિનાપુરમાં જાય. દુર્યોધનની પત્ની ભાનુમતી એનું સ્વાગત કરે, આવો બા. વિકર્ણ હતો, એની પત્ની હતી મૃદુલા, એ પણ કંઈક બા આવ્યા. તો હા, તો કે તમે ત્યાં ક્યાં રહો છો, જુઓ ને આ રાજમહેલના બધા સુખ કેટલા બધા છે, વૈભવ કેટલો બધો છે. એ વિદુરને ત્યાં ઝૂંપડીમાં રહો, તાળ તડકો વરસાદ, વસ્તુ જોઈતી હોય તો તમારે શોધવા નીકળવું પડે, અહીં તો બધું તૈયાર મળશે. બા કુંતાબા તમે અહીંયા આવી, કાકી સાસુ થાય ને બોલાવી લે, આવી જાઓ ને. પછી કહે છે કે ભલે અહીંયા આ બધું છે, પણ જે પ્રકૃતિની અંદર જે શાંતિ છે એ શાંતિ તમારા રાજમહેલમાં છે. એટલે ભાનુમતી બોલી કે કુંતાબા, આ રાજમહેલમાં આવ્યા છે ને, પણ જ્યારથી દ્રૌપદીની જે સ્થિતિ હાલત કરી ગઈ છે થઈ છે, ત્યારથી અમને બધાને બીક લાગે છે, ત્યારથી અમને બધાને બીક લાગે છે કે સ્ત્રીઓની આ દશા છે, અમારું શું થશે. આ રાજમહેલમાં અમે સલામત નથી, અમને શાંતિ નથી. કહો ત્યારે કુંતામાં કહે છે કે હું તો મારા દીકરા તો ત્યાં વનની અંદર છે ને, બિલકુલ સાથે મળી મળી ખાય પીવે જમે છે ને, સાથે સૂવે છે, ઊંઘે છે, ફરે છે અને સુખી છે. તો ત્યારે સમજાયું કે ગરીબીની ઝૂંપડીમાં ભલે જે કંઈ મળે, પણ રાજમહેલની અંદર મળેલો એ પેલો 56 ભોગનો વૈભવ. કુંતા કહે છે કે હું સુખી છું, અને મૃદુલાએ અને ભાનુમતી કે અમે તો દુઃખી છીએ. દ્રૌપદીની જે હાલત કરી તો અમારી શું થશે, વિચાર કરો. બધાય વૈભવ છે પણ શાંતિ નથી જીવનમાં, અને બધા વૈભવ રાજમહેલને કરવાના શું, બીતા બીતા જ. આ પ્રતિભાવ છે. અને પછી બંને કબૂલ કર્યું, મૃદુલા અને ભાનુમતી, કે ના ના માં અમારા કરતા તમે વધારે સુખી છો. બસ તો વૈભવ સુખ નથી આપતો, આપણા મનની આપણા જીવનની શાંતિ એ જ સાચું સુખ આપશે. તો આ વસ્તુને જ્યારે જોઈએ ત્યારે વૈભવની સામે દ્રષ્ટિ ના કરશો. જય મહારાજ ઉદાર છે, જય મહારાજ આપણને સૌને ક્ષમાશીલ બનવાનું કહે છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ, ક્ષમા આપી દેવી ને એ કાયરનું કામ નથી. વીર માણસ હોય ને એ જ ક્ષમા આપી શકે. જ્યારે પેલો હમે હમે બાખડી પડે એનામાં વીરતા ના હોય તે. જે મહારાજ સર્વ શ્રેષ્ઠ છે, સર્વ સંપન્ન છે, એટલે એમની દ્રષ્ટિ માત્ર ઉદારતાની છે. પાપને પાપની દ્રષ્ટિએ પણ ઉદાર, કઈ વાંધો નહીં. પાપ થઈ ગયું એક બાજુ ફેંકી દે. જેમ આપણા શરીરની અંદર કંઈ પણ વસ્તુ, કંઈ પણ કહેવાયું કે રોગ આવ્યો, ડાક્ટર પાસે જઈને એને કપાવીને કાઢીને ફેંકી દેવડાઈએ છીએ કે આપણા શરીરનું જેમ કે આપણે કંઈને હંગરી રાખતા નથી, એમ પાપ છે, અપરાધ છે, ભૂલ છે, એને ફેંકી દેતા શીખો, ફેંકી દો. અને યાદ રાખશો ને તે પાપ વધારે મજબૂત થતું જશે, પહેલાંના કરતાં વધારે ભયંકર પાપ, શક્તિશાળી પાપ થતું જશે. એટલે પાપ અપરાધને છોડી દેતા શીખજો, યાદ ના રાખશો એને. કોટી અપરાધ વિસારી. ઘરની અંદર જો સ્વર્ગ બનાવવું હોય, શાંતિથી જીવવું હોય, તો હઠ કર્યા સિવાય શાંતિથી આપણું પોતાનું જે કંઈ છે, જેમ વિદુરને ત્યાં રહ્યા તો કુંતામાં શાંતિથી રહી શક્યા છે, અને રાજમહેલમાં રહેવા વાળાને શાંતિ નથી. તો વૈભવ ત્યાં છે કે જ્યાં આગાડી સુમેળ છે, સંપ છે, સાચી સમજણ છે. પણ ખેંચાતાણમાં, ખેંચાતાણમાં શું થયું કૌરવ પાંડવોનું? આખરે કૌરવની ખેંચાતાણમાં વિનાશ જ થયો ને, સમજણ પૂર્વક. જય મહારાજની નિશ્રામાં આપણે છીએ, જય મહારાજને શરણે છીએ આપણે, તો એ શરણમાં આપણને જય મહારાજ આપતા હોય ઉદારતા. અરે જુઓ ઉદારતા અને એમાંથી લઈ લો ને. કેરીનો ઢગલો પડ્યો હોય જૂના જમાનામાં ગામડાની અંદર, તો કોઈ આવે જોવે કેરી, ભરી જાઓ અડધો મણ, જાઓ લઈ જાઓ, છોકરા ખાશે, બે દાડા ચાલશે, લઈ જાઓ. આવી ઉદારતા હોય તો એ જે ઉદારતા આપણા જીવનની અંદર છે તે આપણને આનંદ આપે અને સામા માણસને પણ આનંદ આપશે. થઈ ગયેલી ભૂલને માટે જે મહારાજ જેમ ઉદારતાથી આપણને ક્ષમા આપી દે છે, એમ આપણે પણ આપણા ઘર પરિવારની અંદર ઉદારતાથી જો એકબીજાને ક્ષમા આપી દો અને ભૂલને ભૂલી જાઓ તો ઘર સ્વર્ગ બની જશે. પણ તે આમ કેમ કહ્યું તું, તે આમ કેમ કર્યું તું, પતી ગયું પછી કેટલા દિવસ ચાલ્યા કરે, કેટલા દિવસો સુધી ચાલે, અને એ પાછું પાછું કંઈક નવું આવીને પાછું ઊભું થઈ જાય, એટલે પેલું જૂનું પાછું નીકળે, નવું આવી જાય. આમ ઘર જે સ્વર્ગ હોવું જોઈએ એને બદલે આપણે નરક બનાવી દઈએ છીએ. જય મહારાજની પાસેથી આટલું જ શીખીએ કે પ્રભુ આપ ઉદાર છો, સૌને માફ કરવા વાળા છો, સૌના અપરાધની ક્ષમા આપવા વાળા છો, પાપની પણ ક્ષમા આપવા વાળા છે. તો આપણે તો જય મહારાજના શરણે આવેલા છીએ, એમના સેવક છીએ, એમના આશ્રિત છીએ. તો આશરાની અંદર જે કંઈ મળે, છાંયડે છાંયડો તો મળ્યો ને, તો જય મહારાજના છાંયડામાંથી આટલું લઈ લો ને. ઉદારતા, ગુનો ન થાય, ભૂલ ન થાય એમ ન બને. દરેક માણસ છે, માણસ તરીકે ભૂલ થવાની છે જ. ભગવાને ગીતામાં બહુ સ્પષ્ટ કહ્યું, નહીં દેહભૃતામ શક્યમ ત્યક્તુમ કર્માણ્ય અશેષતઃ. શરીરધારીઓ છીએ ત્યાં સુધી કર્મ છૂટી શકવાનું નથી, અને કર્મ છે ત્યાં સુધી ભૂલ થવાની જ છે, ક્યાંક નાની મોટી. એના માટે આપણું જીવન શાંતમ શ્રી સંત રામમ અને શાંતમ શ્રી ધર્મ, શાંતિ માટેનો આ જ મોટામાં મોટો ધર્મ છે અને એ જ સાચી સંપત્તિ છે શ્રી. તો જો આપણું જીવન સાચા રહે, સાચે કિનારે નીકળશે ને, તો સુખી થવાશે. જય મહારાજનું શરણું સાર્થક બનશે. આવા મોટા પરમ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા આપણા જીવનને પ્રાપ્ત થયા છે અને કશું મેળવ્યા વગર, વરસાદ ધોધમાર પડતો પણ ઉધાર મૂકેલા લોટાની માફક. જે મહારાજ તો મોટા મેઘ સ્વરૂપ છે, એ તો સૌની ઉપર વરસે છે, સૌની ઉપર વરસે છે. પણ આપણે જ ઊંધું મેલ્યું હોય તો એક છાંટોય પાણી મહિના ભરાય એમ, એ છાંટોય કૃપાય ના મળે, દયાય ના મળે, ક્ષમા પણ ના મળે. જય મહારાજના સ્વરૂપને આ સત્સંગ દ્વારા આપણે માણીએ છીએ. એક વસ્તુ સમજો, આ સવારમાં આવેલો સરસ વિચાર છે કે આટલા મોટા મંદિરમાં આપણે રોજ આવીએ છીએ, પગે લાગીએ છીએ, દર્શન કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, નિત્ય નિયમ કરીએ છીએ, દિવસમાં 2-3 વાર આવતા હોઈશું, પણ જય મહારાજનું સ્વરૂપ નથી, છતાંય આપણને કેટલો આનંદ મળે છે. અને જે કંઈ ગાદીજી પાદુકાજી કે જ્યોત છે એમાં જય મહારાજના દર્શન થાય છે કે નહીં, અવ્યક્ત હોવા છતાંય. જય મહારાજનું કોઈ સ્વરૂપ તો દેખાતું નથી, અવ્યક્ત હોવા છતાં એટલી શ્રદ્ધાથી એમના સ્વરૂપને આપણે દર્શન કરીએ છીએ, વંદન કરીએ છીએ. અને એ દ્રઢ શ્રદ્ધા છે, રોજ જે એ દર્શન થાય છે કે ચાલો જય મહારાજના દર્શન કરવા માટે જઈએ છીએ, અને દર્શન કરીને આવ્યા, લો કેટલી કેટલી દ્રઢ શ્રદ્ધા છે, અવ્યક્તની અંદર વ્યક્ત થાય છે. એમ આપણા શરીર મંદિરની અંદર પણ ભગવાન જય મહારાજ બેઠેલા છે, જેટલી શ્રદ્ધાથી અવ્યક્ત જય મહારાજના દર્શન કરીએ છીએ એટલી જ શ્રદ્ધાથી અવ્યક્ત આત્મચેતનાને પણ અંદર અનુભવતા શીખો. આજે સવારનો આવેલો વિચાર છે, સવારથી ઉઠીએ એટલે અમારે તો આજ વેપાર જ આ કરવાનો હોય. બીજા જેનો જે વેપાર હોય વેપાર કરે, લાકડાવાળા લાકડાનો વેપાર કરે, પણ અમારો તો ધંધો જ આ કે સવારમાં ઉઠતાની સાથે દાંતણ કરતા અગાશી ભરીએ. વિચાર આવ્યો કે અવ્યક્ત આત્માને અનુભવો કેવી રીતે, તો કે આટલા વર્ષોથી જય મહારાજની સેવા કરો છો, દર્શન કરો છો, સાનિધ્ય છે, તો જય મહારાજના અવ્યક્ત સ્વરૂપને તમે આટલું બધું અનુભવી શકો છો, એમ તમારામાં રહેલા તમારા અવ્યક્ત આત્માને તમે કેમ ન અનુભવી શકો. વાત ખોટી છે? સાચી વસ્તુ છે, બહુ મોટી વસ્તુ પ્રાપ્ત થઈ. તો અવ્યક્તતાને આપણે આપણા આત્માને અનુભવવું હોય અને જય મહારાજના છાંયડે રહીએ. જય મહારાજનો છાંયડો કયો છે? કોટી અપરાધ વિસારી, કોટી છે પણ એકે ધરશો નહીએ, બસ આ જ છાંયડો છે. તાપ લાગતો હોય સંસારનો અને છાંયડા નીચે બેસી ગયા, તો છાયામાંથી આપણે કંઈક થોડુંક તો શીખીશું ને કે આટલો સરસ છાંયડો છે, સ્વીકાર્યો છે, તો કોકની ભૂલ માફ કરતા શીખજો. તો જય મહારાજનો આપણામાં આવિર્ભાવ થયો સમજજો, કે મારામાં જય મહારાજનો સાક્ષાત્કાર થયો. મને ભૂલ, હા ભૂલને સમજાવો અને પછી એને ભૂલી જાઓ, માફ કરી દો, ફરગેટ એન્ડ ફરગીવ, માફ કરો ને ભૂલી જાઓ. કેટલું સરસ વાક્ય છે! તો એ જ સાચું સ્વર્ગ છે, એ જ જીવનની સાચી શાંતિનો મંત્ર છે. સમજણ આપો સમૂ પડે, આ અવતાર એળે ખોયો, જીવ સુજાણે ગુરુ ભક્તિમાં આ મોહ માયામાં મોહ્યો રે. અને ખેંચાતાણ થાય પછીથી, જ્યાં ભૂલોને ન માફ કરીએ, ભૂલોને ન સ્વીકારી લઈએ અને એને માફી ન મળે ત્યાં સુધી ગજગ્રહની માફક ખેંચાતાણ ખેંચાતાણ, અને ખેંચાતાણ બહારની ખેંચાતાણ, પછી મગજની ખેંચાતાણ, તણાવ તણાવ તણાવ. અને તણાવની અંદર જીવન કચરો થઈ જશે. એ પ્રકારના પરસ્પરના ઘરના સંબંધોની અંદર કડવાશ તો આવશે જ, એની સાથે સાથે એ ખેંચાતાણને કારણે, માનસિક તણાવને કારણે આખું જીવન આપણું બિલકુલ કચરો થઈ જશે, વ્યર્થ થઈ જશે. એટલે બને ત્યાં સુધી જય મહારાજના આશ્રિત છીએ, જય મહારાજના શરણે છીએ, જય મહારાજના સ્વભાવ પ્રમાણે, ઉદારતાના પ્રમાણે આપણા જીવનની અંદર પણ એ ઉદારતાની પ્રસાદી લઈ લેજો બાપજી, માગીને લઈ લેજો કે અમને ઉદારતાની પ્રસાદી આપો ને, ભૂલી જાઓ ખેંચાતાણને. પરમ ઉદાર જય મહારાજ, માત્ર ઉદાર નથી, પરમ પૂજ્યની માફક પરમ ઉદાર. એ ઉદારતામાંથી જો કંઈક સમજીશું, શીખીશું, તો આપણા જીવનને શાંતિ મળશે, આપણા જીવનને એક સાચો માર્ગ મળી જશે. સુખી થવું છે આ માર્ગે, ચાલો જે મહારાજે બતાવ્યો છે. પણ જો હઠ લઈને બેસીશું, કોઈનું નહીં ચલાવી લઉં, એ બેસો તો દુઃખી થવાનું. બસ સમજણપૂર્વક જય મહારાજનું શરણું આપણને એકડો શીખાવે, રોજ ગૃહ કાર્ય આલે લેસન કે લો, આટલું લેસન ઘેર લેતા જાઓ, પણ ઠોઠ નિશાળિયાની માફક લેસન કરે પણ કરવા આપે પણ કરવાનું. લે બધા બોલી ગયા, સાચે હાથી જ છે, બધાએ કબૂલ કરી લીધું. જે લેસન આપે ને સત્સંગમાંથી, એ લેસન કરો થોડું થોડું, અનુભવો ધીરે ધીરે. જેમ ધ્યાનનું આપ્યું એમ આજે ક્ષમાનું લેસન છે. જીવનને લેસન કરો, ડાયરી રાખો, એક નોંધ કરો તો બહુ કામ લાગશે. નોંધ આવી સચોટ બાબતને એ કદાચ યાદ ના રહે, બે પાંચ દહેડે કે બે પાંચ મહિને ભૂલી જાઓ, ડાયરી ફેરવી લો, હા ભાઈ સત્સંગમાં આ વાત સાંભળી હતી, ક્યાંય કહી દીધું તું કે હોમવર્ક કરતા નથી. જય મહારાજના સ્વરૂપને આપણે આ સત્સંગથી માણીએ છીએ, અને એ રીતે આપણી પાસે અવ્યક્ત જય મહારાજ છે, છતાંય આપણા આપણી બુદ્ધિમાં આપણી સમજણમાં જય મહારાજ પ્રગટ થઈ રહ્યા છે. બસ એટલું સમજજો, આ સત્સંગ દ્વારા જય મહારાજ આપણી સમજણ શક્તિમાં પ્રગટ, આપણને સ્પષ્ટ દેખાય આપણા જય મહારાજ આ છે. અવ્યક્તની અંદર પણ જેમ સત્સ મહારાજને આપણે જોઈએ દર્શન કરીએ છીએ, એમ આપણામાં રહેલા પરમાત્મા અવ્યક્ત છે, એનું દર્શન કરતા શીખો. આજનું લેસન આટલું. જય મહારાજ.